આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચશે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિમ્સટેક સંગઠનને આર્થિક અને સામાજિક વિકાસનું ચાલકબળ ગણાવીને આ ક્ષેત્રની સલામતી સાથે સમૃદ્ધિ અંગે ભારતની પ્રતિબદ્ધતા દોહરાવી. સરકારે દર વર્ષે 25 જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવવાનો નિર્ણય લીધો. ભારત અને ભૂટાન પર્યાવરણ અને આબોહવા પરિવર્તનના ક્ષેત્ર ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવા સંમત થયા. કેન્દ્ર સરકારે ઈશાન ભારત વિકાસ મંત્રાલયને કરાતી અંદાજપત્રીય ફાળવણી વધારીને 82,000 કરોડ રૂપિયા કરી. ઉત્તરાખંડના નાગરિકો હવે સમાન નાગરિક સંહિતા યુસીસી અંગેનો અહેવાલ આજથી મેળવી શકશે. અને નેપાળના ચિતવન જિલ્લામાં ભેખડો ધસી પડવાથી મુસાફરોને લઈ જતી 2 બસ ત્રિશુળી નદીમાં પડી જતા 7 ભારતીય સહિત 60 મુસાફરો લાપતા બન્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિમ્સટેક સંગઠનને આર્થિક અને સામાજિક વિકાસનું ચાલકબળ ગણાવીને બિમ્સટેક ક્ષેત્રના શાંતિપૂર્ણ અને સલામતી સાથે સમૃદ્ધિ અંગે ભારતની પ્રતિબદ્ધતા દોહરાવી છે. તેઓ આજે નવી દિલ્હીમાં બિમ્સટેક સંગઠનના સભ્ય દેશોના વિદેશમંત્રીઓ સાથે વાતચીત કરી રહ્યા હતા. શ્રી મોદીએ ભારતને પાડોશી દેશ પહેલા તેમજ પૂર્વના દેશો તરફથી નીતિમાં બિમ્સટેકનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે આગામી સપ્ટેમ્બરમાં થાઇલેન્ડમાં યોજાનાર બિમ્સટેક શિખર પરિષદ માટે ભારતના સમર્થનની જાહેરાત કરી હતી. આ બેઠકમાં બિમ્સટેક સંગઠનના દેશોમાં ઉર્જા, વેપાર, કૃષિ સહિત વિવિધ ક્ષેત્રોમાં સહકાર મજબૂત કરવા તેમજ સભ્ય દેશોના નાગરિકો વચ્ચેનો સંપર્ક વધારવા અંગે ફળદાયી ચર્ચા થઈ હતી. સરકારે દર વર્ષે 25 જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવવાનો નિર્ણય લીધો છે. વર્ષ 1975માં આ દિવસે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે જણાવ્યું હતું કે દમનકારી સરકારના અત્યાચાર છતાં લોકશાહીના પુનઃસ્થાપન માટે સંઘર્ષ કરનાર લાખો લોકોની ભાવનાઓનું સન્માન કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે સંવિધાન હત્યા દિવસ મનાવવાને કારણે વ્યક્તિગત સ્વતંત્રતાની શાશ્વત જ્યોતિ પ્રજ્વલિત રહેશે અને દરેક ભારતીયમાં દેશની લોકશાહી જીવંત રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સંવિધાન હત્યા દિવસ એ વાતની યાદ અપાવે છે કે ભારતના બંધારણને કચડવાનું આવ્યું ત્યારે શું થયું હતું. ભારત અને ભૂટાન પર્યાવરણ અને આબોહવા પરિવર્તનના ક્ષેત્ર ઉપરાંત હવાની ગુણવત્તા, વન, વન્યજીવન વ્યવસ્થાપન અને ક્ષમતા નિર્માણના ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવા સંમત થયા છે. ભૂટાનના ઉર્જા અને પ્રાકૃતિક સંસાધન મંત્રી જેમ શેરિંગના નેતૃત્વમાં ભૂટાનનું એક પ્રતિનિધિમંડળ નવી દિલ્હીમાં કેન્દ્રીય પર્યાવરણ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહને મળ્યું હતું. બંને નેતાઓએ હવાની ગુણવત્તા, આબોહવા પરિવર્તન, જંગલો, કુદરતી સંસાધનો, વન્યજીવન અને પુનઃપ્રાપ્ય ઉર્જા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. શ્રી સિંહે ભારતની વૈશ્વિક પહેલ ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સમાં જોડાવા બદલ ભૂટાનના મંત્રીનો આભાર માન્યો હતો. સર્વોચ્ચ અદાલતે કથિત આબકારી નીતિ કૌભાંડ કેસમાં આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે એન્ફોર્સમેન્ટ વિભાગ દ્વારા કરાયેલી ધરપકડના વિરોધને પડકારતી અરવિંદ કેજરીવાલની અરજી સર્વોચ્ચ અદાલતની મોટી બેન્ચને રીફર કરી છે. જો કે આબકારી નીતિ અંગેના કેસમાં સીબીઆઈ દ્વારા અરવિંદ કેજરીવાલની ભ્રષ્ટાચાર પ્રતિબંધક ધારા હેઠળ ધરપકડ કરાઈ હોવાથી અરવિંદ કેજરીવાલને તિહાર જેલમાં રહેવું પડશે. ઉલ્લેખનીય છે કે એન્ફોર્સમેન્ટ વિભાગે આબકારી નીતિ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલની ગત 21 માર્ચે ધરપકડ કરી હતી. કેન્દ્ર સરકારે ઈશાન ભારત વિકાસ મંત્રાલયને કરાતી અંદાજપત્રીય ફાળવણી 24,000 કરોડ રૂપિયા હતી તેમાં વધારો કરીને 82,000 કરોડ રૂપિયા કરી છે. મેઘાલય અને આસામની 2 દિવસની મુલાકાતે ગયેલા ઈશાન ભારત ક્ષેત્રના કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આજે ગુવાહાટીમાં પત્રકારો સાથેની વાતચીતમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે આ વિસ્તારની માળખાકીય સુવિધાઓ, સંપર્ક વ્યવસ્થા તેમજ આરોગ્ય, શિક્ષણ અને પ્રવાસન ક્ષેત્રના વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. શ્રી સિંધિયાની આ મુલાકાત દરમિયાન એનઈઆરએસીઈ એપનો શુભારંભ કરાશે. આ એપ ઈશાન ભારતના ખેડૂતોને વૈશ્વિક સ્તરે કૃષિ ઉપજોના વેચાણની સીધી સુવિધા આપશે. આ એપ અંગ્રેજી અને હિન્દી ઉપરાંત આસામી, બંગાળી, નેપાળી, ખાસી, મિઝો અને મણિપુરી ભાષામાં ઉપલબ્ધ છે. શ્રી સિંધિયા આવતીકાલે ગુવાહાટીમાં આસામ રાજ્યમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા અંગે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વીટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ _ABAD ને ફોલો કરી શકો છો. ઉત્તરાખંડના નાગરિકો હવે સમાન નાગરિક સંહિતા યુસીસી અંગેનો અહેવાલ આજથી મેળવી શકશે. કાયદા અમલીકરણ સમિતિના અધ્યક્ષ શત્રુઘ્ન સિંહે નિષ્ણાંતોની સમિતિ દ્વારા તૈયાર કરાયેલ ઉત્તરાખંડ યુસીસીના ચાર ભાગોનું આજે વિમોચન કર્યું હતું. આ અહેવાલ સત્તાવાર વેબસાઇટ yucc.uk.gov.in ઉપર પણ ઉપલબ્ધ છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડ સરકારે રાજ્ય વિધાનસભામાં 10 કલાકની ચર્ચા બાદ ગત 7 ફેબ્રુઆરીએ સમાન નાગરિક સંહિતા વિધેયકને બહાલી આપી હતી. ત્યારબાદ રાષ્ટ્રપતિએ ગત 12 માર્ચે તેને મંજૂરી આપી હતી. નેપાળના ચિતવન જિલ્લામાં ભેખડો ધસી પડવાથી મુસાફરોને લઈ જતી બે બસ ત્રિશુલી નદીમાં પડી જતા 7 ભારતીય સહિત 60 મુસાફરો લાપતા બન્યા છે. અમારા સંવાદદાતા જણાવે છે કે ચિતવન જિલ્લાના નારાયણઘાટ મુગલિંગ ધોરીમાર્ગ ઉપર આજે પરોઢીએ આ બનાવ બન્યો હતો. નેપાળ પોલીસના જણાવ્યા મુજબ એક બસમાં 41 જ્યારે બીજી બસમાં 24 મુસાફરો હતા. નેપાળ સશસ્ત્ર પોલીસ દળના આપત્તિ વ્યવસ્થાપન એકમના જવાનોએ ઘટનાસ્થળે બચાવ કામગીરી હાથ ધરી છે. નેપાળના પ્રધાનમંત્રી પુષ્પકમલ દહલે ટ્વીટર ઉપર આ બનાવ અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે અને સંબંધિત વિભાગના અધિકારીઓને ઝડપી કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. ટેનિસ જગતની ગૌરવપ્રદ વિમ્બલ્ડન સ્પર્ધાની પુરૂષોની પહેલી સેમીફાઇનલ અત્યારે ઇંગ્લેન્ડમાં ચાલી રહી છે, જ્યારે બીજી સેમીફાઇનલ ભારતીય સમય મુજબ આજે રાતના 8 વાગ્યાથી રમાશે. હાલમાં ચાલી રહેલી પહેલી સેમીફાઇનલમાં ગત વર્ષના વિજેતા કાર્લોસ અલ્કરાઝ અને 5મો ક્રમાંક ધરાવતી ડેનિલ મેદવેદેવ વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે. ગયા વર્ષે આ જ સ્પર્ધાની સેમીફાઇનલમાં મેદવેદેવને 3-0થી પરાજય આપ્યો હતો. આજે રાત્રે 8 વાગ્યાથી રમાનારી બીજી સેમીફાઇનલમાં 7 વખતનો વિજેતા નોવાક જોકોવિચ અને 25મો ક્રમાંક ધરાવતા લેરેન્ઝો મુસેતી વચ્ચે મુકાબલો થશે. ફૂટબોલમાં બર્લિનમાં રવિવારે રાત્રે 12:30 કલાકે સ્પેન અને ઇંગ્લેન્ડ વચ્ચે યુરોકપ 2024ની ફાઇનલ મેચ રમાશે. સ્પેન 4થી વાર આ ખિતાબ જીતવાના ધ્યેય સાથે મેદાનમાં ઉતરશે, જ્યારે ઇંગ્લેન્ડ સતત 2જી વાર ફાઇનલમાં પ્રવેશ્યું છે. હવામાન વિભાગે દક્ષિણ પશ્ચિમ અને ઈશાન ભારત તથા પૂર્વ ભારતના ઘણા વિસ્તારોમાં આગામી 5 દિવસમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં આગામી 48 કલાકમાં જ્યારે કચ્છમાં 16 જુલાઈએ ભારે વરસાદ થવાની સંભાવના છે. સત્તાવાર યાદીમાં જણાવ્યું છે કે ગુજરાત, ગોવા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તેલંગાણાના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. એવી જ રીતે આસામ, મેઘાલય, ઓડિશાના કેટલાક વિસ્તારોમાં 16 જુલાઈ સુધી ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર અને અરૂણાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં 14 જુલાઈ સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત પૂર્વ રાજસ્થાનમાં 16મીએ જ્યારે મહારાષ્ટ્રના વિદર્ભમાં 14મીથી 16મી જુલાઈ દરમિયાન હળવોથી ભારે વરસાદ થઈ શકે છે. કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલે જણાવ્યું છે કે કેરળનું વિઝિંગઝમ બંદર દેશમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના બંદરોના વિકાસના કેન્દ્ર સરકારના આયોજન તરફનું મોટું પગલું છે. શ્રી સોનોવાલ આજે તિરુઅનંતપુરમના વિઝિંગઝમ બંદર ખાતે પહેલા માલવાહક જહાજ સેન ફર્નાન્ડોને આવકારવા યોજાયેલા સમારંભમાં બોલી રહ્યા હતા. તેમણે આ બંદરને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બંદર બનાવવા કેરળ સરકાર દ્વારા કરાયેલા પ્રયાસોને બિરદાવ્યા હતા. આ પ્રસંગે કેરળના મુખ્યમંત્રી પી વિજયને જણાવ્યું હતું કે આ બંદરને મુખ્ય બંદર તરીકે વિકસાવવામાં આવશે અને અદ્યતન સુવિધા સાથેના આ બંદરના કારણે રાજ્યના આર્થિક વિકાસનો નવો અધ્યાય શરૂ થયો છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલે કર્ણાટક સરકાર સામે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ માટેના ભંડોળને રાજ્ય સરકારની 5 ગેરંટી યોજના માટે ઉપયોગમાં લેવાનો આક્ષેપ કર્યો છે. આજે દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી મેઘવાલે વધુમાં જણાવ્યું હતું કે એસસી એસટી માટેની યોજનાઓમાં 14,000 કરોડ રૂપિયાથી વધુ રકમ અન્ય હેતુથી ફાળવવાનો નિર્ણય કર્ણાટક સરકારે કર્યો છે. કેન્દ્રીય મંત્રીએ આ બાબતમાં નક્કર કાર્યવાહીની માંગણી કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિમ્સટેક સંગઠનને આર્થિક અને સામાજિક વિકાસનું ચાલક બળ ગણાવીને આ ક્ષેત્રની સલામતી સાથે સમૃદ્ધિ અંગે ભારતની પ્રતિબદ્ધતા દોહરાવી. સરકારે દર વર્ષે 25 જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવવાનો નિર્ણય લીધો. ભારત અને ભૂટાન પર્યાવરણ અને આબોહવા પરિવર્તનના ક્ષેત્ર ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવા સંમત થયા. કેન્દ્ર સરકારે ઈશાન ભારત વિકાસ મંત્રાલયને કરાતી અંદાજપત્રીય ફાળવણી વધારીને 82,000 કરોડ રૂપિયા કરી. ઉત્તરાખંડના નાગરિકો હવે સમાન નાગરિક સંહિતા યુસીસી અંગેનો અહેવાલ આજથી મેળવી શકશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.